જય જીનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન 29મું સાતમી આશ્રવ ભાવના અને આઠમી સંવર ભાવના એ બંને ભાવનાનું વિવેચન કરતું સંયુક્ત પ્રવચન પહેલું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ ત્રિશલાનગર ટીજી પેવેલિયન મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 17 ઓગસ્ટ 1987 ને સોમવાર
તથૈવાત્ર વૈ કર્મભી સંવૃતાંગે ભવેદ વ્યાકુલ ચંચલ પંકિલશ્ચ. પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ ગ્રંથમાં આપણા ચિત્તની અશાંતિઓનું કારણ શું છે એ અંગેનું નિદાન કરીને કઈ રીતે આ ચિત્ત શાંતિનો અનુભવ કરી શકે એ માટે તત્વદ્રષ્ટિઓથી હૃદયને ભાવિત કરવાનો એક માર્ગ આપણને બતાડી રહ્યા છે. અને એમાં અનિત્ય ભાવના, અતરણ ભાવના અને સંસાર ભાવના, જગતનું બાહ્ય સ્વરૂપ કેવું છે એને સમજાવતી આ ત્રણ ભાવનાઓનું ચિંતન પહેલા તબક્કામાં એમણે રજૂ કર્યું. એકત્વ અને અન્યત્વ ભાવનાની અંદર આત્માનું સ્વરૂપ કેવું છે અને આત્માની દ્રષ્ટિએ બીજા બધા જ પદાર્થો કેવા ભિન્ન છે, આત્મા શું છે અને આત્મા શું નથી એ વાત ચોથી અને પાંચમી ભાવનામાં એમણે સમજાવી. અને ત્યાર પછી છઠ્ઠી અસુચિ ભાવનામાં મુક્ત એવો આ આત્મા દેહના બંધનમાં જે બંધાયો છે, જે દેહની અંદર હુંપણાની અને મારાપણાની કલ્પનાઓ એણે કરી છે, એ દેહનું સ્વરૂપ કેવું છે એ વાત પણ છઠ્ઠી ભાવનાની અંદર બતાડવામાં આવી. હવે પછીની ભાવનાઓનો વિષય એક બદલાય છે. જગતના સ્વરૂપનું ચિંતન, આત્મ સ્વરૂપનું ચિંતન, દેહનું સ્વરૂપ કેવું છે એનું ચિંતન, આ ત્રણ તબક્કાઓ પૂરા થયા. સાતમી ભાવનાનું નામ છે આશ્રવ ભાવના, આઠમી ભાવનાનું નામ છે સંવર ભાવના અને નવમી ભાવનાનું નામ છે નિર્જરા ભાવના. આ ત્રણ ભાવનાઓ કર્મના તત્વજ્ઞાનને લગતી છે. જેમ જગતને આપણે ઓળખ્યું, જાતને ઓળખવાનો પ્રયત્ન કર્યો અને એ આત્મા જે દેહમાં બંધાયેલો છે એવા દેહનું સ્વરૂપ વાસ્તવિકતાથી શું છે એને પણ આપણે સમજ્યા, એમ આ દેહ અને આત્માનો સંબંધ કોના કારણે થઈ રહ્યો છે, શુદ્ધ બુદ્ધ અને મુક્ત એવો આ આત્મા અશુદ્ધ દશામાં, અબૂધ દશામાં અને બદ્ધ દશામાં કોના કારણે આવી ગયો છે એનું પણ ચિંતન કરવું પડશે. અને એ માધ્યમ તરીકે જે પરિબળ કામ કરી રહ્યું છે એ કર્મ શું ચીજ છે, કર્મ કેવી રીતે બંધાય છે, બંધાતા કર્મોને કેવી રીતે અટકાવી શકાય અને બંધાઈ ગયેલા કર્મોને ભોગવ્યા વિના કેવી રીતે ખપાવી શકાય, આ બધી વાતોને જો સાચી રીતે અને સારી રીતે સમજવામાં ન આવે તો આત્મા ક્યારેય પણ ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત કરીને સાચી શાંતિનો અનુભવ ન કરી શકે. શાંતિનો અનુભવ જેમણે કરવો છે એણે અશાંતિનું કારણ જે છે દેહ અને આત્માનો સંબંધ કરાવનાર, જાત અને જગતની વચ્ચેની અનેક વિવિધતાઓ, વિચિત્રતાઓને, વિષમતાઓને ઉભી કરનાર જે કર્મ પરમાણુઓ છે, કર્મબંધ છે, એ કર્મના તત્વજ્ઞાનને પણ સમજી લેવું જોઈએ. અને હવે પછીની આ ત્રણ ભાવનાઓ કર્મના તત્વજ્ઞાનને લગતી છે. વિશ્વની અંદર બે પદાર્થો કામ કરી રહ્યા છે, જળ તત્વ અને ચેતન તત્વ. પરમાત્મા અનંત સિદ્ધ પુરુષોનો જે આત્મા છે એમની શુદ્ધ ચેતના, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે પરમાત્માઓ. પરમાત્માનો જે આત્મા છે એની ઉપર કોઈ પણ જળ તત્વની અસર નથી, બિલકુલ વિશુદ્ધ કક્ષાની અંદર એમનું ચૈતન્ય આજે અસ્તિત્વ ધરાવી રહ્યું છે. જેમ આ વિશ્વની અંદર આવા વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપી તત્વો છે એમ આ વિશ્વની અંદર માત્ર જળ એવા પણ કેટલાક તત્વો છે કે જેને કોઈ સંવેદના નથી, કોઈ અનુભૂતિઓ નથી, કોઈ તત્વની કોઈ જાજી બીજી અસર નથી, એવા કેટલાક જળ તત્વો છે. અને કેટલાક તત્વો જળ અને ચેતન બંનેનું સંમિશ્રણ રૂપ છે. આપણને જે સ્થૂળ ભૂમિકાએ બાહ્ય પદાર્થો દેખાય છે બધા માત્ર જળ છે. શુદ્ધ શિલાની ઉપર વિરાજમાન અનંત શુદ્ધ આત્માઓ એ માત્ર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. અને સંસારની અંદર જીવન જીવતા આપણા જેવા જે જીવાત્માઓ છે આપણે બધા જળ અને ચેતન બંનેનું સંમિશ્રણ છે. આપણે માત્ર શુદ્ધ ચેતના પણ નથી અને આપણે એટલે માત્ર જળ તત્વ પણ નથી. જળ એવા દેહની અંદર પુરાયેલી આપણી આ ચેતના, આ જળ અને ચેતન બંનેનું જે સંમિશ્રણ થયું છે પરિણામે આજનું આપણું આ વ્યક્તિત્વ છે. કર્મનું તત્વજ્ઞાન એ અહીં આગળ વિચારવાનું છે કે જે સંસાર આપણને નજર સામે દેખાઈ રહ્યો છે એ સંસારની ત્રણ વિશેષતાઓ છે. સંસાર ઘણો બધો વિષમ છે, સંસાર ખૂબ વિચિત્ર છે અને સંસાર અનેક જાતની વિવિધતાઓથી સભર છે. કેટલી વિચિત્રતાઓ, વિષમતાઓ અને વિવિધતાઓ આપણને આ સંસારમાં જોવા મળે છે. ડગલે ને પગલે વિવિધતા જોવા મળશે. એક વ્યક્તિની અંદર કોઈ જુદું દર્શન તમને થશે, બીજી વ્યક્તિમાં જુદું દર્શન થશે, ત્રીજી વ્યક્તિની કોઈ જુદી જ ખાસિયત દેખાશે, ચોથી વસ્તુમાં કંઈક તમને વળી નવું જ જાણવા મળશે. અનેક જાતની વિવિધતાઓથી સભર છે આ સંસાર. માત્ર વિવિધતા છે એટલું જ નહીં, આ સંસારમાં ન સમજાય એવી કેટલીક વિચિત્રતાઓ પણ કામ કરી રહી છે. ખૂબ વિચિત્રતાઓથી ભરેલો છે આ સંસાર અને અનેક જાતની વિષમતાઓ. આજે આમ હોય કાલે આમ થઈ જાય. સતત વિષમતાઓ ચાલી જ રહી છે. આ વિષમતાઓથી પણ ભરેલો છે આ સંસાર. વિવિધતા, વિષમતા અને વિચિત્રતા આ ત્રણેય જે કંઈ આપણને સંસારમાં દેખાઈ રહ્યા છે અને અનુભવાઈ રહ્યા છે એ બધાની પાછળ કયું તત્વ કામ કરી રહ્યું છે? આ વિવિધતા કોના કારણે છે? આ વિચિત્રતા અને વિષમતાઓ સાથે ઉભી થઈ રહી છે આનો પણ વિચાર કરવો પડે. અને એ જે તત્વ છે એને જૈન પરિભાષાની અંદર કર્મ કહેવામાં આવે છે. કર્મના કારણે આ બધી વિચિત્રતાઓ અને વિષમતાઓ ઉભી થયેલી છે. આ કર્મ એટલે શું છે? સંસારની જે કંઈ આ વિવિધતાઓ દેખાય છે એની પાછળ જુદી જુદી દ્રષ્ટિઓ હોય. જૈન દર્શન એની પાછળના ચાલક બળ તરીકે કર્મને આગળ કરી રહ્યું છે. કોઈક સંપ્રદાય એવી પણ માન્યતા છે કે ભાઈ જે કંઈ આ બધો વિશ્વમાં ઉભો થયો છે એના સૃષ્ટા જો કોઈ હોય તો તે બ્રહ્માજી છે. બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરી છે અને એ અંગેની આખી એમની વ્યાપક અને બહુ મોટી કલ્પના છે. પરંતુ આજે આપણે એની ચર્ચા નથી કરવી. જૈન દર્શનની જે માન્યતા છે, જૈન દર્શન આ વિશે શું માને છે એને જયારે આપણે વિચારવું હોય ત્યારે એમાં આપણે કર્મને સ્વીકારવું પડે એમ છે કે આ કર્મના કારણે. કર્મ એટલે બીજું કંઈ જ નથી, આ વિશ્વની અંદર વ્યાપક રીતે સર્વત્ર પથરાયેલી એક રજકણો છે, પૂતગલો છે. અને પૂતગલની પણ એક જબરજસ્ત શક્તિ છે. આજે તો હવે પૂતગલની શક્તિને સમજાવવાની જરૂર રહી નથી. વૈજ્ઞાનિક તરીકે પણ અણુ અને પરમાણુની કેટલી તાકાતો છે એ આજે હવે પ્રયોગ સિદ્ધ થઈ ચૂકેલું છે. પણ વળગણા નામના કેટલાક પૂતગલો, કર્મ નામની કેટલીક રજકણો આ વિશ્વમાં સર્વત્ર પથરાયેલી પડી છે. જ્યારે એ પૂતગલો આત્માની સાથે સંપર્કમાં આવે છે, આત્માની ઉપર લાગે છે, ત્યારે તેની અંદર એક જાતની એવી શક્તિ ઉભી થઈ જાય છે કે જે શક્તિ આ સંસારની અનેક વિવિધતાઓ, વિચિત્રતાઓ અને વિષમતાઓનું સર્જન કર્યા વિના રહેતી નથી. જે કંઈ પણ આ સર્જન થઈ રહ્યું છે એની પાછળ આ કર્મ પૂતગલો કામ કરી રહ્યા છે. આશ્રવ ભાવનાની અંદર એનું ચિંતન કરવાનું છે. આશ્રવ આ એક જૈન પરિભાષાનો શબ્દ છે. આત્માની ઉપર કર્મોને લાગવાના જે કારણો, આત્માનો અને કર્મનો સંબંધ થવાના જે કારણો એને જૈન પરિભાષામાં આશ્રવ કહેવામાં આવે છે. આત્માની અંદર કર્મોને આવવાના માર્ગો. એ કર્મોને આવતા અટકાવવાની જે પ્રક્રિયા, અટકાવવાના જે ઉપાયો, એને જૈન પરિભાષામાં સંવર કહેવામાં આવે છે. અને આત્માની ઉપર લાગી ચૂકેલા કર્મોને આત્મા ઉપરથી ખંખેરી નાખવા એને જૈન પરિભાષામાં નિર્જરા કહેવામાં આવે છે. આ ત્રણેય પારિભાષિક શબ્દો છે. આશ્રવ એટલે કર્મબંધ થવાના કારણો, સંવર એટલે કર્મબંધ થતા અટકાવવાના ઉપાયો, અને નિર્જરા એટલે થઈ ગયેલા કર્મબંધને ખંખેરી નાખવાની પ્રવૃત્તિ. એમાં આશ્રવ એટલે કે કર્મબંધ સાથી થઈ રહ્યો છે. સિદ્ધના આત્માઓને કોઈ કર્મબંધ નથી, આપણા આત્માને પ્રતિ પણ કર્મબંધ થઈ રહ્યો છે. તો આ ભેદ કેમ પડ્યો, કોના કારણે છે, આવું સાથી થઈ રહ્યું છે, આના કારણો શું, આ અંગેનો વિચાર આ સાતમી ભાવનાની અંદર કરવાનો છે. જેને કોઈક મોટું તળાવ હોય અને એ તળાવની અંદર જયારે ધોધમાર બાર વરસાદ પડતો હોય, મુંબઈની અંદર ધોધમાર વરસાદ પડે, તો એ બધું વરસાદનું પાણી ક્યાં જાય, તાનસામાં. જે મુંબઈના મોટા મોટા સરોવરો છે, છાપામાં તરત જ આવશે કે મુંબઈમાં પડેલો ધોધમાર વરસાદ સરોવરની સપાટી વધી. વરસાદ ક્યાંક પડે છે, પણ એ બધું પાણી વહેતું વહેતું જાય છે ક્યાં, સરોવરની અંદર. અને એ સરોવરની અંદર બહારનું પાણી આવવા માટેના નાળાઓ હોય છે, નીકો હોય છે, જબરજસ્ત જે માર્ગો હોય છે. વરસાદના પાણીને સરોવરની અંદર ઠલવાવા માટેના જે રસ્તાઓ છે, જે નાળાઓ છે, જે નીકો છે, એના દ્વારા પાણી ઠલવાય છે. એમ આત્માની અંદર કર્મોની જે વર્ષા થઈ રહી છે, એ કર્મોની વર્ષા, કર્મ વર્ગણાના જે પૂતગલો છે, કર્મ પરમાણુઓ છે, એને આત્માની અંદર પ્રવેશ કરાવવાના જે નાળા, એને આવવાના જે રસ્તાઓ, એને આપણે ત્યાં આશ્રવ કહેવામાં આવે છે. અને એ જયારે અંદર પાણી આવે ત્યારે શું હાલત થાય, સરોવર જોયું છે, આમ તો સરોવર શાંત હોય, પણ એ સરોવરની અંદર જયારે અચાનક પાણીનો ધોધ આવવા માંડે ત્યારે શાંત પણ સરોવર લહેરાવા માંડે, ખળ 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 ખળભળાટ એમાં આવી જતો હોય છે. શાંત સરોવર પણ ખળભળતું બની જતું હોય છે. સ્થિર એવું પણ એનું પાણી એ ઉછાળા મારવા માંડે છે, એમાં ચંચળતા આવી જાય છે. અને નિર્મળ એવું પણ પાણી એ તે વખતે કેવું દોડાયેલું બની જાય છે, નવું પાણીનો ભરાવો થાય ત્યારે. જયારે પાણીનો ભરાવો થાય છે સરોવરમાં, ત્યારે આ ત્રણ વાતો થાય છે. એમાં વ્યાકુળતા, ખળભળાટ આવે છે, એમાં ચંચળતા આવે છે, અને એમાં દોડામણ, મલિનતા આવે છે. આત્માની અંદર જયારે કર્મ પરમાણુઓનો પ્રવેશ થાય છે, આત્મા ઉપર જયારે કર્મ પૂતગલો લાગે છે, ત્યારે ચેતનાની અંદર પણ આ ત્રણ પરિણામો આત્માની અંદર પણ આવી જતા હોય છે. હકીકતમાં તો આત્માનું મૂળભૂત સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે એનું. આત્મા શુદ્ધ સ્વરૂપી છે, આત્મા પૂર્ણ જ્ઞાની છે, જ્ઞાનમય સ્વરૂપ છે એનું. અને આત્મા મુક્ત છે, મુક્ત સ્વરૂપ છે આત્માનું. શુદ્ધ, બુદ્ધ અને મુક્ત એવો આ આત્મા જયારે કર્મ પરમાણુઓનો પ્રવેશ થાય છે, આત્માની ઉપર લાગે છે, ત્યારે એનામાં ત્રણ વિચિત્રતાઓ આવે છે. શુદ્ધ એવો આ આત્મા અશુદ્ધ બનવા માંડે છે, બુદ્ધ એવો આ આત્મા અબૂધ દશાની અંદર મુકાઈ જાય છે, અને મુક્ત એવો આ આત્મા એ બદ્ધ દશામાં આવી જાય છે, બંધાઈ જાય છે. શુદ્ધ, બુદ્ધ અને મુક્ત એવા આત્માને અશુદ્ધ બનાવનાર, અબૂધ બનાવનાર અને બદ્ધ બનાવનાર જો કોઈ તત્વ હોય તો એ કર્મ પરમાણુઓ છે. અને એવા કર્મ પરમાણુઓ જયારે આત્મામાં પ્રવેશ કરે છે, આત્માની ઉપર લાગે છે જયારે પૂતગલો, ત્યારે એનામાં પણ વ્યાકુળતા આવે છે, ચંચળતા આવે છે અને મલિનતા આવે છે. સરોવરમાં પાણી આવે એટલે પેલા ખળભળાટ, એમ આત્માની અંદર કર્મ નો પ્રવેશ શરૂ થયો, કર્મ પૂતગલો લાગતા લાગવા માંડે, એટલે તરત જ ચેતનાની અંદર એક જાતની ક્ષુબ્ધતા અને ખળભળાટ ઉભો થાય છે, ચંચળતા આવી જાય છે. અને જેમ પાણી દોહળી જાય એમ આત્મચેતના, એના મનના અધ્યવસાયો, એના એક દોહામણ ઉભું થઈ જાય છે. અનેક જાતના સંકલ્પ અને વિકલ્પોની મલિનતા આ ચિત્તની અંદર પેદા થઈ જાય છે. શુદ્ધતા, ચંચળતા અને મલિનતા એ કર્મના બંધના કારણે ઉભા થતા ત્રણ રોગો છે, ત્રણ વિકૃતિઓ છે, સ્થિરતા, સ્વસ્થતા અને પવિત્રતા. એ આત્માની પ્રકૃતિ છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, કોઈ પણ ખડભડાટ નહીં, સ્વસ્થતા એ આત્માની પ્રકૃતિ છે. ચંચળતા નહીં પણ સ્થિરતા એ આત્માની પ્રકૃતિ છે, અને પવિત્રતા એ આત્માની પ્રકૃતિ છે. સ્વસ્થતા, સ્થિરતા અને પવિત્રતા એ આત્માની પ્રકૃતિ છે. વ્યાકુળતા, ચંચળતા અને મલિનતા એ આત્માની વિકૃતિ છે. કર્મ સંયોગના કારણે બધી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ જ્યારે કોઈ પર પદાર્થના સંયોગમાં આવે ત્યારે એ પ્રકૃતિ નષ્ટ થતી હોય છે અને વિકૃતિ આવી જતી હોય છે. શીતલ રહેવું એ પાણીની પ્રકૃતિ છે, પણ વિરુદ્ધ ગુણધર્મ વાળા એવા અગ્નિના સંયોગમાં જ્યારે પાણી આવે છે ત્યારે એ પાણીની અંદર શીતળતાને બદલે ઉષ્ણતાની વિકૃતિ આવી જાય છે કે નહીં? આવી જાય છે. ઠારનારું પાણી બાળનારું પણ બની જાય કે નહીં? દઝાડનારું પણ બને કે નહીં? બની જાય છે. કેમ આવી? પ્રકૃતિ તો એની શીતળતાની હતી, પણ એનામાં આ ઉષ્ણતાની વિકૃતિ કોના કારણે આવી? કયો કે એને પેલા અગ્નિના સંયોગના કારણે આવી. કારણ કે પાણીનો ગુણધર્મ જુદો છે અને અગ્નિનો ગુણધર્મ જુદો છે. વિરુદ્ધ ગુણધર્મ વાળી વસ્તુના પરિચયમાં જ્યારે વસ્તુ આવે ત્યારે એનામાં એની વિકૃતિ આવ્યા વિના રહેતી નથી. એમ ચૈતન્યના ગુણધર્મો જુદા છે અને જળ એવા કર્મ પરમાણુઓના ગુણધર્મો જુદા છે. આ આપણો આત્મા જ્યારે વિરુદ્ધ ગુણધર્મ વાળા એવા કર્મના સંયોગને પામે છે, કર્મની સાથે સંપર્કમાં આવે છે, ત્યારે આત્મા પણ એની મૂળભૂત પ્રકૃતિને ગુમાવી બેસે છે અને એનામાં એક જાતની વિકૃતિ આવી જાય છે. સ્વસ્થતાની જગ્યાએ વ્યાકુળતા આવી જાય છે, સ્થિરતાની જગ્યાએ ચંચળતા આવી જાય છે, પવિત્રતાની જગ્યાએ એનામાં મલિનતા પ્રવેશ કરી જાય છે. અને આ વિકૃતિઓ આ કર્મ સંયોગના કારણે આવી રહી છે, અને આવો કર્મ સાથેનો સંયોગ આત્માનો અનાદિકાળથી ચાલી રહ્યો છે. અનાદિકાળથી આ કર્મ સંયોગ ચાલી રહ્યો છે. જૈન દર્શને કેટલીક વસ્તુઓને પહેલેથી સ્વીકારી લીધી છે કે જીવ અનાદિનો છે, એનો સંસાર અનાદિનો છે, અને અનાદિકાળના કર્મ સંયોગના કારણે ચાલી રહ્યો છે. આ કર્મ સંયોગ જે આત્માની સાથેનો છે એ છે તો અનાદિકાળનો, પણ વળી પાછો નવો નવો વધી રહ્યો છે. નવા નવા કર્મ આત્માની ઉપર બંધાઈ રહ્યા છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ આવું નહીં કરતા, કર્મ બંધાશે. કર્મ બંધાય એટલે શું? કર્મને બાંધવું એટલે શું? શું થાય છે? કર્મ બંધાય છે એટલે કોઈ માણસ દોરડું લાવે છે કર્મના પરમાણુઓને પકડીને, અને આપણા આત્માને પકડીને, દેહને પકડીને એની ઉપર દોરડાથી બાંધીને એને કંઈક આમ ગાંઠ મારે છે. કર્મ બંધાયા એટલે શું? એનો અર્થ શું? આ તો એક વ્યવહારિક ભાષા છે કર્મ બંધાયા એ, પણ હકીકતમાં કર્મ બંધ એટલે બીજું કંઈ જ નથી. જ્યારે પણ આપણો જીવાત્મા મનથી કંઈ વિચાર કરે છે, વાણીથી કંઈ ઉચ્ચાર કરે છે, અને કાયાથી કોઈ આચાર કરે છે, આચાર, વિચાર અને ઉચ્ચાર, મન, વચન અને કાયા, એ કોઈ પણ વૃત્તિ અને પ્રવૃત્તિ જ્યારે આપણો આત્મા કરે છે ત્યારે એ આત્માની અંદર, એ ચૈતન્યની અંદર એક જાતની એવી ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, એક એવી પ્રક્રિયા થાય છે કે જેના કારણે આત્મામાં કોઈક વિચાર કરવાના કારણે, કોઈક વાણીનો ઉપયોગ કરવાના કારણે, કોઈક શરીરથી પ્રવૃત્તિ કરવાના કારણે એ ચૈતન્યની અંદર એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. અને જ્યાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ, બીજી બાજુ વિશ્વની અંદર સર્વત્ર સૂક્ષ્મ એવી આ કર્મ રજકણો એ પથરાયેલી પડી છે. આત્મામાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થવાના કારણે તેની કર્મ વર્ગણાઓ, એ કર્મ પૂતગલો, એ રજકણો તરત જ ખેંચાય છે, એમાં આકર્ષણ આવે છે. અને એ આત્મા કર્મ પૂતગલોને ખેંચે છે. જે આત્માની ઉપર એ કર્મ પૂતગલો જે ચોંટી જાય છે, લાગે છે, બસ આ આત્માની ઉપર કર્મોનું લાગવું એનું નામ છે કર્મબંધ, બીજું કંઈ જ નથી. પરમાણુઓ ફેલાયેલા છે, એ પરમાણુઓ આત્માની ઉપર આવીને ચોંટે છે, એટલે આપણે કહીએ છીએ કે કર્મ બંધાયા. લોહ ચુંબક પડ્યું હોય એની પાસે નજીકમાં જો લોઢું લઈ જાઓ તો લોઢું તરત જ ચુંબક તરફ ખેંચાઈ જાય કે નહીં? ખેંચાઈ જાય. એમ કર્મ પૂતગલો પડેલા છે. જે જે આત્મા જે જે વખતે જે જાતની પ્રવૃત્તિ કરે છે એનો જેવો ફોર્સ હોય, ચુંબકીય શક્તિ જેટલી તીવ્ર હોય એટલું એની નજીકમાં રહેલા જે તે કર્મ પુદગલો કર્મ રચકો તરત જ ખેંચાઈને આત્માની ઉપર લાગી જાય છે, ચોંટી જાય છે અને એને આપણે કહીએ છીએ કે આને આ કર્મ બાંધ્યા, એટલે કે એટલી કર્મ રચકો એ આત્માની ઉપર ચોંટી ગઈ છે. અને આ આત્માની ઉપર જયારે એ કર્મ રચકો ચોંટે છે ત્યારે એનામાં પણ જળ એવા એ કર્મ પુદગલોમાં એવી એક શક્તિ ઉભી થઈ જાય છે આત્માના સંયોગના કારણે કે એ પછી અનેક જાતની વિષમતાઓનું સર્જન કરે છે, વિવિધતાઓનું સર્જન કરે છે અને વિચિત્રતાઓનું સર્જન કરે છે. સંસાર વિચિત્ર છે, વિષમ છે અને વિવિધતાઓથી ભરેલો છે. એનું કારણ સંસારની અંદર રહેલા જીવાત્માઓ સતત આ કર્મ પુદગલોને ચોંટાડી રહ્યા છે અને કર્મ અને આત્મા, પુદગલ અને ચેતન આ બંનેનો સંયોગ, એ સંયોગ આ બધી વિચિત્રતાઓનો સર્જક છે. આ કર્મ બંધાય છે એટલે શું થાય છે? આત્માની ઉપર કર્મ પુદગલો ચોંટ્યા એટલે એનામાં એક જાતની શક્તિ ઉત્પન્ન થઈ. એ કઈ જાતની શક્તિ ઉત્પન્ન થાય છે? અને જે પડે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ જ પડે એ કર્મની ઉપર, એ કર્મ પુદગલોની અંદર અને આત્માની સાથેના સંપર્કના કારણે શું શું પ્રક્રિયા થાય છે એ પણ વાત સમજવા જેવી છે. એવી ચાર પ્રક્રિયાઓ થાય છે. પ્રતિપળ જે પડે આપણે મન વચન કાયાથી જે કોઈ શુભ કે અશુભ પ્રવૃત્તિ કરીએ છીએ એ પડે કોઈ પણ જાતના સ્વભાવને બતાડ ન બતાડનારી એવી મુક્ત કર્મ રચકણો એની અંદર આત્મા જયારે એને ગ્રહણ કરે છે, આત્મા ઉપર જયારે ચોંટે છે, જયારે એ કર્મ બંધાય છે ત્યારે એ જ વખતે એ પ્રક્રિયા થતા એની ચાર પ્રવૃત્તિઓ, ચાર પ્રક્રિયાઓ એની વચ્ચેથી પસાર થઈ જાય છે, જેને આપણે ત્યાં જૈન ધર્મના એ કર્મ તત્વજ્ઞાનની અંદર બહુ ઊંડાણથી સમજાવવામાં આવ્યું છે. અને એના પારિભાષિક શબ્દો છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. ચાર પ્રકારની પ્રક્રિયા થાય છે. આત્મા ઉપર કર્મ લાગે છે જયારે ત્યારે શું નક્કી થાય છે? પહેલું તો એની એક પ્રકૃતિ નક્કી થાય છે કે આ પુદગલો જે આત્મા ઉપર ચોંટ્યા એ કર્મ પુદગલો કઈ જાતની એની પ્રકૃતિ બતાડશે, એનો સ્વરૂપ, એનો સ્વભાવ, એનું પરિણામ કેવું આવશે, જ્યારે ઉદયમાં આવશે ત્યારે એ શું પ્રભાવ બતાડશે એનો. એ તમને મૂર્ખ બનાવશે કે બુદ્ધિશાળી બનાવશે? એ તમને યશ અપાવશે કે અપયશ અપાવશે? એ તમારા શરીરમાં સાતા જન્માવશે કે કોઈ પીડા ઉભી કરી દેશે? એ શું કરશે? આ કર્મ પુદગલો જે અત્યારે આ પડે આત્માની ઉપર ચોંટ્યા એ જ્યારે ઉદયમાં આવશે, જો આવે તો એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કઈ જાતનો પ્રભાવ બતાવશે એની જે પ્રકૃતિ, એ પ્રકૃતિનો નિર્ણય કર્મ બંધ કરતી વખતે જ થઈ જતો હોય છે કે આટલા પુદગલો ઉદયમાં આવશે ત્યારે આ જાતનો સાતા અસાતા, સુખ દુઃખ, યશ અપયશ, નીચતા ઉચ્ચતા, બુદ્ધિમત્તા મૂર્ખતા, કઈ જાતનું એનું પ્રતિકરણ થશે એનું નક્કી થઈ જાય છે. એની પ્રકૃતિનો નિર્ણય થવો એનું નામ છે પ્રકૃતિ બંધ. જેમ એની પ્રકૃતિ નક્કી થાય છે એમ એની સાથે જ આ જે અત્યારે આ પડે મારા કે તમારા આત્માએ જે કર્મ પુદગલોને ચોંટાડ્યા, આત્માની ઉપર ચોંટ્યા, એ કઈ જાત કેટલો વખત સુધી આત્મા ઉપર ચોંટેલા રહેશે એની સ્થિતિનો પણ નિર્ણય થઈ જાય છે, એની કારણનો નિર્ણય થઈ જાય છે કે આ 2 વર્ષ કે 5 વર્ષ કે 25 વર્ષ કે 2 ભાવ કે 5 ભાવ કે 7 ભાવ કે કેટલો કાળ સુધી આ કર્મ પુદગલો આત્માની ઉપર ચોંટેલા રહેશે એનો સામાન્યથી કાળ નિર્ણય પણ કર્મ બંધ વખતે જ થઈ જતો હોય છે. પ્રકૃતિનો નિર્ણય, એની સ્થિતિનો નિર્ણય થઈ જાય છે. ત્રીજું એક કાર્ય થાય છે, જ્યારે આપણો આત્મા કર્મ બાંધે છે તે જ વખતે એનો ફોર્સ નક્કી થઈ જાય છે કે ઉદયમાં આવશે ત્યારે સામાન્ય અસર બતાડશે કે જોરદાર કોઈક અસર બતાડશે, આ એનો ફોર્સનો નિર્ણય, પાવર એનો પણ નિર્ણય થઈ જાય છે, જેને જૈન પરિભાષામાં રસબંધ કહેવામાં આવે છે કે એનો રસ કેવો હશે, તીવ્ર રસ હશે કે મંદ રસ હશે, એના ફોર્સનો નિર્ણય થાય છે. અને ચોથું, જ્યારે આત્મા કર્મ બાંધે છે તે વખતે એનો જથ્થો નક્કી થઈ જાય છે કે એકદમ સૂક્ષ્મ છે, આપણી આંખેથી ન દેખાય એવા અત્યંત સૂક્ષ્મ એવા એક કર્મ પુદગલો, એ કર્મ રચકણો કેટલા જથ્થામાં આત્માની ઉપર ચોંટેલી રહેશે એના જથ્થાનો નિર્ણય પણ થઈ જાય છે. પ્રદેશ, કેટલા પ્રદેશો એના આત્મા ઉપર ચોંટેલા રહેશે એ ચોથી વાત નક્કી થાય છે. આમ ચાર વસ્તુઓ નક્કી થાય છે, એનો સ્વભાવ, એનો કાળ, એનો ફોર્સ અને એનો જથ્થો. આ ચાર વાતોને કર્મ તત્વજ્ઞાનની અંદર પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવામાં આવે છે. એક દાખલાથી હવે તમને સમજાવું. માની લો કે તમે તમારા ઘરની અંદર લાડવા બનાવવા માટે બેઠા છો, તો જ્યારે તમે ઘરમાં લાડવા બનાવો છો, એ લાડવો બનાવતી વખતે જ લાડવાની પ્રકૃતિ નક્કી થાય છે કે આ લાડવો શું કામ કરશે. શિયાળામાં મેથીનો લાડવો બનાવતા હો તો આ મેથીનો લાડવો શું અસર ઊભી કરશે એનો પ્રકૃતિ નક્કી થાય કે નહીં, કે ભાઈ એ વા મટાડશે. ચૂરમાનો લાડુ નક્કી બનાવતા હો તો એની પ્રકૃતિ કે ભાઈ ચૂરમાનો લાડુ શક્તિ આપશે, એમાં પ્રોટીન્સ ઘણા છે. સૂઠની લાડુડી બનાવતા હો તો એ શરદી મટાડશે, ગેસ દૂર કરશે. તમે જ્યારે કોઈ પણ પ્રકારનો લાડવો બનાવો છો તે વખતે એ લાડવાની પ્રકૃતિ નક્કી થઈ જાય છે બનાવતી વખતે જ, કે એના માટે જુદું કંઈ કરવું નથી પડતું. જ્યાં તમે લાડવો બનાવો એટલે કઈ જાતનો લાડવો છે એની પ્રકૃતિનો નિર્ણય તે જ વખતે થઈ જાય છે કે આ કોઈક લાડવો વામ મટાડશે, કોઈક શરદી મટાડશે, કોઈક શક્તિ ઊભી કરી દેશે, એની પ્રકૃતિનો નિર્ણય. પછી લાડવા બનાવો છો ત્યારે સામાન્યથી દરેક વસ્તુની સ્થિરતાનો કાળ હોય છે કે આ 15 દાડા કે મહિનો ટકશે, એ પછી લાડવા બગડી જશે, એમાં ફૂગ વળશે, એ વાસ મારશે, એ ફેંકી દેવા પડશે. કેટલો સમય સુધી વ્યવસ્થિત આ રહેશે એના કાળનો પણ નિર્ણય થતો હોય છે. પછી એનો રસ, એનો રસ પણ નક્કી થાય છે. બનાવો છો ત્યારે જ એ તમારી બનાવટની જે પ્રક્રિયા છે એ જ વખતે એક વસ્તુ આ નિર્ણય થઈ જતી હોય છે કે કઈ જાતનો રસ બતાડશે. મેથી જો થોડી નાખી હોય તો સહેજ કડવો લાગે, ભારોભાર મેથી નાખી હોય તો એકદમ કડવો લાગશે જયારે ખાઈશું ત્યારે. ખાંડ ઓછી નાખી હોય તો બહુ ઓછી મીઠાશ આવશે, ફીકો લાગશે. બહુ ખાંડ નંખાઈ ગઈ હશે તો એકદમ મોં ભાંગી નાખે એવો ગળ્યો થઈ જશે. એનો રસ પણ નક્કી થઈ જાય છે જયારે બનાવો છો પ્રક્રિયા ત્યારે જ. અને એનો પ્રદેશ, એનો જથ્થો તમે લાડવા બનાવો છો ત્યારે જ, ભાઈ નાની લાડુડી બનશે, સૂંઠની લાડુડી બનાવો તો આવડી બને, ચૂરમાના લાડુ બનાવો તો આવડા થાય, એનું પ્રમાણ એ પણ નક્કી થઈ જાય છે. લાડવા બનાવવાની ક્રિયા એક જ છે, પણ એ લાડવા બનાવતી વખતે આ બધું પણ ભેગું જ થઈ જાય છે કે નહીં, એની પ્રકૃતિ, એની સ્થિતિ, એનો રસ અને એનો જથ્થો, પ્રમાણ. એમ આત્મા જયારે મન, વચન કે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે આત્માની અંદર જે એક ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે, એ ચુંબકીય શક્તિ દ્વારા આત્મા જયારે કર્મ પરમાણુઓને ખેંચે છે, આત્માની ઉપર એ જે કર્મ રચકણો ચોંટે છે, જે કર્મ બંધ થાય છે, એ જ વખતે એની પ્રકૃતિ, એ આત્મા ઉપર કેટલો સમય સુધી રહેશે એની સ્થિતિ, એ કેવો ફોર્સ બતાવશે એનો રસ, અને એ કેટલા પ્રમાણમાં પરમાણુઓ ચોંટ્યા એનો જથ્થો, આ ચારે વસ્તુઓ તે જ વખતે નક્કી થઈ જાય છે. આમ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, આ ચાર પ્રકારની પ્રક્રિયા કર્મબંધ વખતે થઈ જતી હોય છે. જે કઈ વિવિધતા, વિચિત્રતા અને વિષમતાઓ ઉભી થાય છે એ બધાનું મૂળ આ કર્મ છે. પણ એક એમાં સમજવા જેવી વાત એક જ છે કે હમણાં આપણે એમ કીધું કે ભાઈ એની પ્રકૃતિ નક્કી થઈ જાય છે કે આમ જ થશે, એની સ્થિતિ નક્કી થઈ જાય છે કે આટલો ટાઈમ સુધી આત્મા ઉપર રહેશે જ, એનો ફોર્સ નક્કી થઈ જાય છે કે આ જાતનો પ્રભાવ બતાડશે, તો પછી હવે એમાં કોઈ ફેરફાર થવાની શક્યતાઓ ખરી કે નહીં? કર્મ બંધાયા એટલે હવે આ જ રીતે ઉદયમાં આવશે ને આ જ રીતે ભોગવવા જ પડશે એવો નિર્ણય? તો કે નહીં, ઉભાર્યો ત્યાં આગળ પાછો ફરક છે. જેમ આ ચાર વસ્તુઓ નક્કી થાય છે એમ બીજી પણ ચાર જાતની પ્રક્રિયા થતી હોય છે, અને એ ચાર જાતની પ્રક્રિયાઓમાં ઘણી બધી પાછી ફેરફારની શક્યતાઓ રહેલી છે. બંધાઈ ગયેલા બધા જ કર્મો એ આટલો ટાઈમ સુધી ટકશે જ, આવો જ સ્વભાવ બતાડશે જ, આટલો જ ફોર્સ એનો આવશે જ, આ બધો સામાન્યથી નિર્ણય થાય, પણ જે નિર્ણય થયો હોય એમાં ફેરફાર થવાની પણ શક્યતાઓ રહેલી છે. જો તમને પછી પ્રોસેસ કરતા આવડે, જો વળી પાછા તમારામાં કોઈ ચેન્જીસ આવે તો આ બધામાં ધર્મૂળથી ફેરફારો થઈ જાય એવી પણ શક્યતા છે. અને એટલા માટે જૈન દર્શને એમ કીધું કે બાંધેલા બધા જ કર્મો અવશ્ય ભોગવવા જ પડે એવો નિયમ નહીં. કર્મ બંધાયા પછી એ ઉદયમાં જે આવે છે એની વચ્ચેનો થોક શાંતિનો કાળ હોય છે એનો, કે જે અવસરે આત્મા ઉપર કર્મ ચૂપચાપ પડ્યા રહેતા હોય છે કોઈ પણ જાતનો પ્રભાવ બતાવ્યા વિના. મેં ગઈકાલે સમજાવ્યું હતું કે ટાઈમ બોમ્બ તૈયાર થાય છે એટલે કર્મ બંધ થયો, ટાઈમ બોમ્બ અમુક સમય સુધી પડ્યો રહે છે એનો અબાધા કાળ થયો શાંતિ કાળ, અને ટાઈમ બોમ્બ ફૂટે તો ભયંકર વિસ્ફોટ કરે અને એને જો ફૂસ કરી દેવામાં આવે તો એ કોઈ જાતનો પ્રભાવ ન બતાડે. એમ આત્માએ બાંધેલું કર્મ ઉદયમાં આવે તો ચોક્કસ એની પ્રકૃતિ સ્થિતિ રસ વગેરે બધાનો આપણને અનુભવ કરાવે, પણ એને ફૂસ પણ કરી શકાય છે. જ્યાં સુધી ફૂટ્યો નથી, કર્મ ઉદયમાં આવ્યા નથી, ત્યાં સુધી એના જે અબાધા કાળ દરમિયાન આત્મા જો પાછો પુરુષાર્થને પ્રાધાન્ય આપી દે, પુરુષાર્થ કરતો થઈ જાય, તો એ બાંધેલા કર્મોની અંદર પણ ધર્મોળથી પરિવર્તનો થઈ શકે છે. શુભ કર્મ અશુભમાં પરાવર્તન પામી શકે છે, ટૂંકા ગાળામાં ખપી જાય એવું બની શકે છે, અને ટૂંકા ગાળાનું કર્મ લાંબો સમય સુધી તમને ઉદયમાં આવે એવું પણ બની શકે છે.